તારીખ 2/3/1989 શ્રી પ્રયોજન સિદ્ધિશાસ્ત્ર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 32. મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
वास्तव में तो ये शुद्धि का मंद पुरुषार्थ है. हाँ, तब ये शुभ उपयोग हुआ है. नीचे से लेवे तो अशुभ वंचनार्थ है कहते हैं, ऊपर से लेवे तो शुद्धि का मंद पुरुषार्थ है, इसलिए शुभ विकल्प है. क्योंकि शुद्ध आत्मद्रव्य का मंद आलंबन से, यहाँ आलंबन शब्द लिया है, मंद आलंबन से अशुभ परिणति पलट करके शुभ परिणति होती है, और शुद्धात्म द्रव्य का उग्र आलंबन से शुभ परिणति पलट करके शुद्ध परिणति हो जाती है. ये बात नहीं है आचरण के अधिकार
समय जो शुद्ध परिणति चल रही है उसका जिक्र करेगा.
ये तो कहान है
शुद्ध परिणति
के दर्शन अपेक्षा से तो श्रवण और सम्यक दृष्टि गृहस्थ को शुद्धात्मा का आश्रय होता ही है.
दर्शन अपेक्षा,
हाँ, दर्शन और ज्ञान
अपेक्षा भी तो शुद्ध परिणति है जो चारित्र अपेक्षा.
हाँ, तो वहाँ चारित्र जो शुद्धोपयोग में आते हैं उसको ही चारित्र बताना है. मंदालंबन को चारित्र नहीं बताते, पहले तो अनंत गुण की परिणति है.
मंद आलम्बन में जो दो चौकड़ी कसाय का अभाव हुआ है तो वो तो जो शुद्ध परिणति प्रगति है उसको मंद पुरुषार्थ कहना चाहिए.
तो मन को क्या पुरुषार्थ क्या है
શાંત રસમાં નિમગ્ન છે, ડૂબેલા છે, એમનો જે દેખાવ છે, દીદાર છે, એ સ્વયં જ શાંત રસની અંદર બીજા જીવોને દર્શન કરનાર જીવોને શાંત રસની અંદર નિમગ્ન થવાનો ઉપદેશ આપે છે. શુક્લ ધ્યાનમાં વિરાજમાન છે અથવા સંપૂર્ણપણે સ્વરૂપમાં ડૂબેલા છે એ વાત એ પરિણમન જાણે એમના પ્રત્યેક પરમાણુમાંથી મુદ્રામાંથી તો જરૂર પણ એમના પ્રત્યેક પરમાણુમાંથી વિતરાગતા નીકળતી હોય એવી રીતે એનો વ્યક્ત દેખાવ થાય છે. અંતર્મુખ પરિણમન અવ્યક્તપણે એક પરિણામની પરિસ્થિતિ બહારમાં માપવી મુશ્કેલ પડે એવી છે. ભગવાનની પ્રતિમામાં એ વિષય વ્યક્ત થાય છે. એક વાણી કરતા પણ કોઈ વિશિષ્ટ પ્રકારનો વિષય છે. વાણીમાં વર્ણનથી વર્ણનની મર્યાદા હોય છે અને વસ્તુના દર્શનમાં એથી વિશેષ કોઈ ભાવ સમજી શકાય એવી કોઈ પરિસ્થિતિ છે. એટલે પણ જીન પ્રતિમા અનાદિથી સ્વર્ણ યોગમાં શાશ્વત છે અને એની નવી નવી સ્થાપના કરવામાં પણ આવે છે. એનું કારણ એ છે કે આત્મબોધ મળે છે, સ્વરૂપનો બોધ જીન પ્રતિમામાંથી સિદ્ધ મળે છે. એવું છે શુદ્ધાત્મ સ્વરૂપ, જેવું શુદ્ધાત્મ સ્વરૂપ છે એવું જ્યારે અહીંયા વ્યક્ત થઈ ગયું હોય એમ જ જીન પ્રતિમા વગર ભૂલે દર્શાવે છે. ફરી જીવું ઠરી જાઓ, અમે જેમ ઠરી ગયા છે એમ તમારો સ્વભાવ અને તમારું કર્તવ્ય પણ આમ જ છે. ઉપશમ રસમાં ડૂબી જાઓ, લીન થઈ જાઓ એમ જાણે કે ભગવાનની પ્રતિમા ઉપદેશતી હોય. આવું વિતરાગતાનું નિમિત્ત છે. ઉપશમ રસમાં ડૂબવું એટલે વિતરાગતાનું નિમિત્ત છે. વિતરાગતા પ્રદર્શિત થાય છે અને એ વિતરાગતાનું નિમિત્ત છે. માટે સ્થાપના પણ પરમ પૂજ્ય છે. માટે સ્થાપનાનો જે વિષય છે એ અનાદિથી ચાલે છે. આ કોઈ નવી પ્રણાલી કા શરૂ થઈ છે? જીનેન્દ્ર પ્રતિમાની સ્થાપનાની કોઈ નવી પ્રણાલી કા શરૂ થઈ છે એમ નથી. પ્રવાહ અપેક્ષા એ તે અનાદિથી છે. પૂજ્ય પ્રતિમાની કૃત્રિમ પ્રતિમાની સ્થાપનાની શરૂઆત ભલે થાય પણ પ્રવાહથી જોવામાં આવે તો એ અનાદિથી છે. કોઈએ પહેલી સ્થાપના કરી છે અને પછી એની પરંપરા કે રૂઢિરિવાજ ચાલ્યો છે એવું અહીંયા નથી. અનાદિથી છે અને વગર સ્થાપ્ય પણ જીન પ્રતિમા ત્રણેય લોકની અંદર અનાદિથી છે. મધ્ય લોકમાં પણ છે, નીચે પણ છે અને ઉપર દેવલોકમાં પણ છે. ત્રણેય લોકમાં છે. માટે સ્થાપના પણ પરમ પૂજ્ય છે. કરોડો અબજો પ્રતિમાઓ છે. અકૃત્રિમ છે એ પણ એક બે ચાર છે એવી નથી. 500 ધનુષ જી ત્રણેય લોકમાં કે જ કહેશે. ત્રણ લોકમાં વિતરાગ મુદ્રા યુક્ત શાશ્વત જીન પ્રતિમા છે. શાશ્વત એટલે અનાદિ અનંત. અનાદિ હોય એ અકૃત્રિમ હોય, અનાદિ હોય એને કરવાનો પ્રશ્ન હોય તો એને સાદેપણો થઈ જાય છે, અનાદિપણો રહેતું નથી. માટે શાશ્વત છે. ત્રણ લોકમાં વિતરાગ મુદ્રા યુક્ત શાશ્વત જીન પ્રતિમા છે એ જેમ બતાવે છે. અનાદિથી અકૃત્રિમ જીન પ્રતિમા હોવાને લીધે એનો નિષેધ હોય શકે નહીં. એ કુદરતી પરિસ્થિતિ છે. ત્યાં જગતમાં અન્ય મત અનાદિથી છે. પણ કોઈની પ્રતિમા અનાદિથી નથી, કોઈની સ્થાપના અનાદિથી નથી, બધા એમને સ્થાપવાનું હોય છે. પછી એમાં તો ચિત્ર વિચિત્રતા ઘણી છે, કોઈ ક્યારે કેવી આકૃતિ સ્થાપે છે, કોઈ ક્યારે કેવી આકૃતિ સ્થાપે છે. જગન્નાથપુરીમાં જાવ તો જુદી જાતની પ્રતિમા, નાથદ્વારામાં જાવ તો જુદી પ્રતિમા, પોતાની કલ્પના પ્રમાણે. અહીંયા તો એક જ પ્રકાર, પદ્માસન અને ખડગાસન નો એક જ પ્રકાર સ્થાપ, બીજા પ્રકારે કોઈ પાછા પ્રતિમા નું આસન ન હોય કે બીજા પ્રકારે ભગવાન નું નામ લખે છે, કોઈ નામ નહીં, લાંછન નહીં, પ્રશસ્તિ નહીં, કોઈ ભગવાનના નામ નહીં. એ પણ એમ બોધ કરે છે કે હે આત્મા, તારે કોઈ નામ નથી. જીવને સંસારમાં નામનો મોહ હોય છે, એ ફૂટબોલનો રસ છે, અજીવનો, અજી જળનો રસ છે જીવને. નામ તો જળ છે ને, એનો રસ જીવને થઈ જાય છે, મારું ફલાણું નામ. ભગવાન ને નામ નથી, એ કૃત્રિમ. એમ કે છે કે હે જીવ, તારે પણ નામ નથી, તું અનામી છો, અનામી છો, અનામી છો, જે કે તારે કઈ નથી. ત્રણ લોક માં વિકરાળ મુદ્રા યુક્ત શાશ્વત જીવ પ્રતિમા છે. જેમ લોક અનાદિ અકૃત્રિમ છે, લોકમાં સર્વજ્ઞ પણ અનાદિથી છે, સાક્ષાત સર્વજ્ઞ. સિદ્ધો પણ અનાદિથી છે, સર્વજ્ઞ પણ અનાદિથી છે. ક્યારે પણ અરિહંત ને સિદ્ધની લોકને વિશે અનુપસ્થિતિ હોય એવો એક સમય ન હોય. અત્યારે ભલે અહીંયા સર્વજ્ઞ નથી, પણ મનુષ્ય લોકમાં કે મનુષ્ય ગતિમાં સર્વજ્ઞ પણ પ્રગટ થાય છે. એટલે મનુષ્ય લોકમાં ક્યાંય સર્વજ્ઞ ન હોય એવું ક્યારે પણ બની શકે નહીં. લોકમાં સર્વજ્ઞ પણ અનાદિથી છે, તેમ લોકમાં સર્વજ્ઞની વિતરાગ પ્રતિમા પણ અનાદિથી અકૃત્રિમ શાશ્વત છે. જીવન ભગવાન પણ અનાદિથી છે, એમની પ્રતિમા પણ અનાદિથી છે. અકૃત્રિમ અને શાશ્વત છે. આ બધું ઘણું કહી જાય છે. આ બધું કે જે વસ્તુ કુદરતે અનાદિથી સ્થાપી છે, આ તો એક વસ્તુ સામાન્ય બુદ્ધિમાં ગળે ને ઉતરેલી વાત છે કે ઘડ્યા વગર પ્રતિમા કેવી રીતે હોય. પાછા કુદરતી કોઈ એવી પરિસ્થિતિ જોઈએ તો પાછા એમાં બધા એનો મહિમા કરે કે જો આ દૂધની અંદર ફલાણી આકૃતિ દેખાય છે, પોપૈયાની અંદર આમ દેખાય છે, અને આ અત્યારે કોઈ પથ્થરની અંદર પણ એવી આકૃતિ થઈ જાય છે ઘસાતા ઘસાતા, તો એ તો ક્યારેક થાય. જયારે આ ભગવાનની જિનેન્દ્ર પ્રતિમાઓ, શાશ્વત જિનેન્દ્ર પ્રતિમાઓ, અને બહુ મોટી સંખ્યામાં, કરોડોની સંખ્યામાં, અબજોની સંખ્યામાં શાશ્વત હોય છે, ચોક્કસ ગૌરવનો વિષય છે. આવી સ્થિતિ અનાદિથી છે તો કૃત્રિમતા કરે એ શું કામ લાગે છે? કૃત્રિમતાથી નિષેધ કરવો હોય તો કૃત્રિમતાથી કરવો પડે છે. આ તો અનાદિથી છે, એને કોઈ મટાવી શકતો નથી. આ બધા મંદિરો ખંડિત થાય છે, જેમ મંદિરો ખંડિત થાય છે, દ્વારકા સળગી, દ્વારકાની અંદર રહેલા જેટલા મંદિરો, જીન મંદિરો સાફ થઈ ગયું, પણ ક્યારે જગત ને વિશે એવો કોઈ ઉપદ્રવ ન થાય કે આ શાશ્વત પ્રતિમા ને કઈ થાય, એવું ક્યાંય કોઈ દિવસ ન થાય. જેમ આત્મા અનાદિ અનંત છે, એમ એનું મૂર્ત રૂપ પણ અનાદિ અનંત છે, વ્યક્ત થતું રૂપ પણ અનાદિ અનંત છે, એમ દર્શાવે છે કે એનો બોધ છે, એના ધારણ કરનાર પણ અનાદિ અનંત છે, સર્વજ્ઞ પણ અનાદિ અનંત છે, એ બધું એમાંથી સિદ્ધ થાય છે. અથવા તો કોઈ જેમ કોઈ બાળ ચેષ્ટા કરે કે આ સૂર્ય ઉદ્ભવ છે ને, એના ઉપર મુઠીએ મુઠીએ એટલી ધૂળ ઉડાડો ને કે એનો પ્રકાશ બંધ થઈ જાય. શું કરે, મુઠીઓ મુઠીઓ ભરીને ધૂળ ફેંકો સૂરજ ઉપર, એટલે એનો પ્રકાશ બંધ કરી દઈએ. કે ભાઈ એનો પ્રકાશ તો બંધ નહીં થાય, પણ ધૂળ કદાચ તારી આંખમાં પડશે તો તારા આંખનો પ્રકાશ ફેલો જશે. એવી રીતે કોઈ જીન માર્ગનો જીન પ્રતિમાનો નિષેધ કરે છે તો એવી એક બાળ ચેષ્ટા નિર્માણ. એથી કોઈ માર્ગની અંદર કાંઈ ફેર પડતો નથી, અને એથી કોઈ જીન માર્ગની જે વિશિષ્ટતા છે એમાં કોઈ ફેર પડતો નથી. જીન પ્રતિમાજીનો જે મહિમા છે એમાં પણ કોઈ ફેર પડતો નથી. સ્થાનક પાસે તો કઈ કરતા જ નથી, ક્યાં સ્થાપે છે? ના ના, કઈ કરતા, એ તો સ્થાપના નો જ વિરોધ કરે છે. કોઈ જાતનું કઈ નહીં ને એ લોકોમાં તો શું છે કે તત્વ જ્ઞાન નો વિષય જ લુપ્ત પ્રાય છે. કોઈ તત્વના વિષયમાં કોઈ સમજણ હોય, કોઈ ચર્ચા હોય, એ કોઈ ત્યાં લગભગ છે, અભાવ થઈ ગયો છે, અંધારું થયા એવી પરિસ્થિતિ છે. કેમ કે આવી મોટી વાતને નથી સમજી શક્યા. આવી મોટી વાતને પણ આ સહેજે સમજાય એવી વાત છે. વળી એમના શાસ્ત્રોમાં વિદ્યા વાત છે પાછી. શું ભલે એમણે 45 માંથી 13 કાઢીને 32 રાખ્યા, પણ એમાં એ વાત છે પાછી. પણ એક પછી હઠ થઈ ગઈ, એક વાતની જીદ થઈ ગઈ, એટલે એક તીવ્ર મિથ્યાત્માને પોષવાનો આખો એક સંપ્રદાય ચાલ્યો. જીનેન્દ્ર ની વિરાધના, એટલે જીનેન્દ્ર સ્વરૂપ એવો જે પોતાનો આત્મા જીન સ્વરૂપ એની જ વિરાધના છે. કોઈ પોતે એવા વિકલ્પ કરે, એવો અભિપ્રાય કરે તો એમ આવી જાય છે. એમાં આવી જાય તો ભાગ્યે જ કુળધર્મમાંથી કોઈ નીકળી શકે. કુળધર્મમાંથી છૂટવું એ થોડું કઠણ છે, કેમ કે કુદરતી જેવી ગતિ એવી મતિ લઈને જ આવ્યો છે, એવી જ બુદ્ધિ એની હોય. એમાં ફેરફાર થયો હોય જરા વિશિષ્ટ વાત છે. લોકમાં સર્વજ્ઞ પણ અનાદિથી છે, તેમ લોકમાં સર્વજ્ઞની વિતરાગ પ્રતિમા પણ અનાદિથી અકૃત્રિમ અને શાશ્વત છે. એ એમ બતાવે છે કે એનો નિષેધ અસ્થાને છે. એના નિષેધને, નિષેધના નિષેધને સૂચવે છે. જેમણે આવી પ્રતિમાની સ્થાપનાને ઉડાડી છે તે ધર્મને બિલકુલ સમજ્યા નથી. આ તો નિર્દોષ પ્રતિમા છે. વિકરાગ પ્રતિમા છે એનો જે નિષેધ કરે છે એ ધર્મને કોઈ અંશે સમજ્યા છે એ વાત રહેતી નથી, બિલકુલ સમજ્યા નથી. ત્યાં ધર્મનો વિષય નથી એમ સ્પષ્ટ થઈ જાય છે કે અહીંયા ધર્મનો વિષય નથી, બીજું બધું છે પણ ધર્મનો વિષય જ નથી. અથવા એને જીન પ્રતિમાને ઉડાડી છે એને ધર્મ તો એક બાજુ રહો પણ સર્વથી અધિક અપરાધ કરેલો છે, સર્વાધિક અપરાધ છે, એથી કોઈ બીજો મોટો અપરાધ જગતની અંદર હોય શકે નહીં. પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપનો નિષેધ કરવો એથી પછી બીજો કયો અપરાધ હોય શકે? સર્વાધિક અપરાધ છે, એમાં કઈ પછી બાકી રહેતો એ અપરાધની અંદર કોઈ ચીજ બાકી નથી રહેતી, બધું એની અંદર જગત બધાના પાપ એની અંદર સમાઈ ગયા, એ મોટી વાત છે. જેમ આખા જગતની સર્વોત્કૃષ્ટ નિર્દોષતા ત્યાં સ્થાપી છે તો એ સર્વોત્કૃષ્ટ નિર્દોષતા ન જોઈએ આ જગતમાં, એમાં આવી જાય છે કે આ જગતમાં આવી નિર્દોષ સંપૂર્ણ નિર્દોષતા છે એ ન જોઈએ, એમ થઈ ગયા એનો અર્થ. એટલે કે પૂરેપૂરા દોષ જોઈએ આ જગતમાં એવો. પાત્રતા વિપરીત છે, અપાત્રતા સુપાત્રતા લાભ નું કારણ છે, વાત વિષય સ્પષ્ટ થાય તો બચવાનું કારણ છે, અસ્પષ્ટ રહે તો હજી ન બચે પણ સ્પષ્ટ થાય તો બચી જાય. ખરે આવું તો મારે નથી કરવું, તો લાયકાત થોડી ઘણી હોય તો એને એમ થાય તો આવું મારે કરવું નથી. સ્પષ્ટતામાં તો એમ થવાનો સંભવ છે. ધર્મી જીવને પણ ભગવાનના જીનબિંબ પ્રત્યે ભક્તિ ધર્મીને સમ્ય જ્ઞાન છે, જેને નય જ્ઞાન હોય છે તેને જ એ નય જ્ઞાન નો વિષય યથાસ્થાને હોય છે. જેની પાસે નય જ્ઞાન નથી એ કદાચ ભૂલ કરે, પણ જેને નય જ્ઞાન છે એને એ ભૂલ થવાની સંભવિતતા નથી. એટલે પ્રતિમાદીની સ્થાપનાનો વિષય એ પાંડિત્ય અને વિદવત્તાનો નથી પણ એ સમ્ય જ્ઞાનનો વિષય છે. પંડિતો અંદર હોયા મારે એનો વિષય નથી, ખરેખર પ્રતિષ્ઠા વિધિ ની રચના કરી હોય છે પછી વિધિ એ કરાવે છે, એટલી વાત છે. તો પણ એની અંદર કેટલીક યોગ્યતા હોવી જોઈએ, અત્યારે તો એ બધું પણ જોવે છે એની પણ યોગ્યતા હોવી જોઈએ. વિધિ ગમે તે માણસ શીખી લે અને ગમે તેવી યોગ્યતા હોય એટલે એને વિધિ કરવા બેસાડી દેવાય એવું હોવું જોઈએ નહીં. એને પણ કેટલીક યોગ્યતા ગરબડ ચાલે. આ લોકો સ્થાનક પાસે એમ જ કે છે કે અમારો ધર્મ છે એ ત્રણેય જૈન ફિરકાઓમાં ઊંચામાં ઊંચો અમારો ધર્મ છે. શું કે છે? જૈન ના ત્રણ ફિરકા છે એમાં સ્થાનકવાસીનો એ દાવો છે કે અમે સૌથી વધારે અમે ધર્મ પાળીએ છીએ. સૂક્ષ્મમાં સૂક્ષ્મ ધર્મ પાળવાની પ્રક્રિયા અમારા સંપ્રદાયની અંદર છે. બીજું અમે નાતા નથી. ગ્રસ્તો પણ કોઈ બે દાડે નાય, કોઈ ચાર દાડે, કોઈ ને કોઈ આઠ દાડે નાય, કોઈ પંદર દાડે નાય. કપડા ઓછા ધોવે, મેલા કપડા પહેરે, પાણીનો ઉપયોગ ન થવો જોઈએ, અને બોલવાની અંદર મોપતી રાખીએ છીએ. ગ્રસ્તો રાખે, સાધુઓ રાખે, વાયુ કઈ નહીં, હિંસા ન થાય. બીજા દૈનના ફેરકાઓ છે પણ આવું સરસ હિંસાનો કોઈ પ્રક્રિયા એ લોકોમાં નથી. અમારા લોકો માટે એમ કે છે. હવે જીન પ્રતિમાને ઉડાડે છે, જીન પ્રતિમાનો નિષેધ કરે છે, માને છે તમે ઊંચો ઊંચો તો એક છળ પકડે છે, આવડો મોટો અપરાધ કરે છે. એની સામે અમે કઈ સૌથી વિશિષ્ટ કરીએ છીએ એવું એક છળ પકડી લઈએ છે અને લોકોને સ્થૂળ બુદ્ધિમાં પકડાય. બરાબર છે, અહિંસાની દ્રષ્ટિએ એ વાત બીજા કરતા લોકોને શું લાગે? બાહ્ય દ્રષ્ટિમાં તો એમ જ લાગે, કંઈક હાથ માળાને ઠીક લાગે છે. આટલું બધું સમજે છે કે એક વાયુ કાયની પણ હિંસા ન થવી જોઈએ તો પછી જીન પ્રતિમાનો નિષેધ કરતા હશે એમાં કંઈક સમજણ હશે. એમ ભ્રમવા પડે છે. આવી બધી વિચિત્રતા આવા નિકૃષ્ટ કાળની અંદર ચાલે છે. દેખીતી સારી વાતને મોઢાગર કરીને એની પાછળ કેટલો અપરાધ નો અભિપ્રાય ને ઓછે છે એનો એને પોતાને ખ્યાલ નથી એવી પરિસ્થિતિ ઊભી થાય છે. માનવા તૈયાર ન થાય, માનવા તૈયાર ન થાય. પહેલી વાત તો એ છે કે બીજા જીવોની પર્યાયનો અધિકાર તને છે કે નહીં. પરિણામમાં કરુણા કોમળતા હોવી એક વાત છે, અને ખરેખર માની બેસવું કે હું બીજા જીવોને રક્ષા કરું છું ને હું બીજા જીવોને બચાવી શકું છું એ પછી અગ્રહિત મિથ્યાત્માનો મોટો અપરાધ થઈ ગયો હોય એટલે ક્યાંય ઠેકાણો નથી, તત્વનો વિષય જ નથી. એ જ સંપ્રદાયમાંથી ગુરુદેવે આ બહુ મોટું ભારવટું ખેડ્યું કે આ બધી ગડબડ મૂકી છે. એ સંપ્રદાયમાંથી બહાર નીકળ્યા કે આ બધી ગડબડ છે મોટી, આ લોકો કોઈ તત્વને સમજ્યા નથી, કોઈ શાસ્ત્રના વિષયને આગળ રાખતા નથી, બધી ગડબડ કરે છે, ઘણી ગડબડ કરે છે. ગુરુદેવ પાછળનો તો બહુ વિરોધ થયો હતો. પહેલો વિરોધ કરનાર સ્થાનકવાસી હતા. ડેરાવાસી ને દિગંબર લોકોએ તો પાછળથી વિરોધ કર્યો છે. જીવવું મુશ્કેલ થઈ પડશે, કોઈ આવીને ગમે ત્યારે શું કરી બેસે કઈ કહેવાય એવી પરિસ્થિતિ ઉભી થઈ. બહુ શરૂ શરૂમાં જયારે પોતે વાત બહાર પાડી ત્યારે તો જગતની અંદર જેમ બનવાનું હોય એમ બને. પરિણામ તો સૌની પાસે છે. કાર્ય તો જે થવાનું હોય તે થયા વગર રહેતું નથી.
પ્રમાણ જ્ઞાન છે.
બીજાને સ્થાપનાનો અધિકાર છે, સ્થાપે એનો કોઈ દોષ નથી, પણ છતાં એ સંબંધીનું યથાર્થ જ્ઞાન ધર્મી પાસે છે. જેમ કોઈ છઠ્ઠા ગુણ સ્થાને સંયમ અંગીકાર કરે છે, પણ મિથ્યાત્મની દશામાં પણ દીક્ષા તો લે, એનો નિષેધ નથી, પણ એનું એની પાસે જ્ઞાન ન હોય, સમજણ ન હોય, અને તેથી યથાયોગ્ય પરિણામ ન હોય. તે પરિણામ જે રીતે યથાયોગ્ય હોવા ઘટે તેવા ન હોય, એટલો ફરક પડે. એટલે બંનેના ફળમાં ફેર પડે. શુભ ભાવ બંનેને થાય તો, પણ બંનેના ફળમાં ફેર પડે. એવી રીતે એટલે બીજાને સ્થાપવાનો નિષેધ નથી, સ્થાપી શકે છે. જ્ઞાનીની આજ્ઞા એ હોય તો વિશિષ્ટ વાત છે, એમને સ્થાપે તો બીજી વાત છે, પણ એનો નિષેધ નથી. ત્યાં ઉપાદાન નિમિત્ત ની સંધિ છે, ત્યાં જ્ઞાન માં નય જ્ઞાન છે, અહીંયા સ્થાપના બરાબર થઈ રહી છે, તો ત્યાં મેળ છે. બાકી બધું એમને એમ ચાલે છે, એ પરંપરાગત રૂઢિ અનુસાર ચાલે છે. બીજી એ સિવાય ચાલતું હોય બધું રૂઢિ અનુસાર ચાલે છે, કેવળ રૂઢિ છે. અહીંયા એટલી વિશિષ્ટતા છે. પણ એવો વિચાર બહુ ઓછા જીવોને હોય છે, એ સંબંધીનો વિચાર બહુ ઓછા. લોકો તો એક પંડિતાઈનો વિદવત્તાનો વિષય સમજી ગયા છે અને ગાડો હા કહે છે. એમાં જ્ઞાનીનું મહત્વ શું છે, એની ઉપસ્થિતિ શું છે, ભાવ અને દ્રવ્યનો મેળ શું છે, એનું મહત્વ શું છે, એ વિશે બહુ ઊંડો વિચાર માંગે એવો વિષય છે.
એટલે